Subress.
On demand. Follow Subress Radio on Twitter and Facebook now.
માત્ર ગીતો નહીં પણ ફિલ્મો દ્વારા અને હાસ્યની દુનિયા દ્વારા તેઓ આપણી બહુ જ નજીક આવ્યા એવા એક કલાકાર, એક ગીતકાર, એક લેખક અને કચ્છા કવિ નિરેન ભટ્ટ. આપણે આજે તેમની સાથે વાત કરીએ અને તેમની પાસેથી તેમના જીવન વિશે અને તેમની કાર્યસિદ્ધિઓ વિશે જાણીએ. નમસ્તે નિરેનભાઈ.
નમસ્તે. નમસ્તે. નમસ્તે.
કેમ છો?
સાંભળવાને નમસ્કાર.
જી.
અને ઇટ્સ માય પ્લેઝર ટુ બી ઓન ધીસ શો.
થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર નિરેનભાઈ. આપ અત્યારે તો બહુ બિઝી છો અને અમે આપને જાણો છો કઈ રીતે જાણીએ છીએ. અમે આપને સૌથી પહેલા જાણ્યા તારક મહેતાના લેખક તરીકે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખક તરીકે સૌથી પહેલા આપનું નામ અમારી સમક્ષ આવ્યું અને ત્યાર પછી થોડી થોડી ઓળખાણ થતી ગઈ, ખ્યાલ આવ્યો કે ફિલ્મો આવી, બે યાર, રોંગ સાઈડ રાજુ, એ બધાના ગીતો. તો અમે તો એટલા ખુશ થઈ ગયા નિરેનભાઈ કે શું વાત કરવી.
તો સફર છે, સારી રહી છે. ઘણા વખત થી દરેક સ્ક્રીન રાઇટિંગ અને ગીતો લખવાનું, બંને ટેલિવિઝન, હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, ઘણા બધા માધ્યમો સાથે જોડાયેલો છું અને હવે વેબ શોઝ પણ લખી રહ્યો છું.
તો
મજા આવે છે. એક રચનાત્મક ક્રિએટિવ સફર છે અને એમાં નવા નવા પાસાઓ સામે આવતા રહે.
બિલકુલ બિલકુલ. તો નિરેનભાઈ, આ જે રચનાત્મક સફર છે આપની, એ કઈ રીતે શરૂ થઈ?
મારી સફર એટલે આમ તો જો તમે એક ક્રિએટિવ માણસ હો તો એવું કોઈ જેનું કહેવાય કે બિગિનિંગ પોઈન્ટ હોતો નથી, કારણ કે તમે નાનપણથી જ આવી વસ્તુઓ સાથે સંકળાયેલા હોય છે. એટલે હું સ્કૂલ વખત થી પ્લેઝ લખતો હતો, પછી કોલેજમાં પ્લેઝ લખતો હતો, ડિરેક્ટ કરતો હતો. પછી ધેન યુનો એટ ધ એજ ઓફ 16 આઈ રોટ માય ફર્સ્ટ મ્યુઝિક આલ્બમ.
અરે વાહ.
તો અને એ લોકલ હું જે શહેરમાં રહેતો હતો એ શહેરમાં એક મ્યુઝિશિયન સાથે મેં એક પોપ આલ્બમ બનાવેલું. અને એ વખતે મારા મામા હતા વિનય દવે,
કે જેઓ ગીતકાર
હતા. તો એમણે મેરી મરજી અને જલસા કર બાપુ જલસા કર, માધુરી દીક્ષિત મિલી રસ્તે, મેં બધા ગીતો લખેલા.
બિલકુલ બિલકુલ. દેવાંગ પટેલ
હું નાનો હતો. હા, દેવાંગ પટેલ ના મોસ્ટલી એમણે બધા ગીતો લખેલા. તો હું નાનો હતો ત્યારે વેકેશનમાં એમને ત્યાં જવું અને એમની સાથે બેસવું અને પછી મને પણ રસ પડતો રહ્યો ગીતોમાં. એટલે અમે સાથે પણ બે ત્રણ આલ્બમો લખેલા છે. એટલે મેં એમની સાથે બેસીને અમે નો એઝ પાર્ટનર વિનય નિરેન કરીને પણ આલ્બમ્સ લખેલા છે. અને અને એ મારું જેને કહેવાય કે સ્કૂલિંગ હતું ગીતો લખવામાં. અને પછી તો ધેન મારી એક સાથે એકેડેમિક્સ ની સફર ચાલુ હતી, તો ઇટ ટુક મી ટુ ડિફરન્ટ પ્લેસીસ. એટલે કરિયરના પોઈન્ટ ઓફ વ્યુથી હું અલગ અલગ શહેરોમાં રહ્યો અને પછી ફાઇનલી બોમ્બેમાં આવ્યો. અને પછી એક ક્રિએટિવ સફર ફરી વાર શરૂ થઈ, કારણ કે હું કોર્પોરેટ વર્લ્ડમાં હતો અને એ છોડીને અગેન આઈ જમ્પ ઇન ટુ ધ ક્રિએટિવ ફિલ્ડ.
જી જી. એટલે આપની જે સર્જનાત્મક શક્તિ હતી એ આપની એટલી બધી તીવ્ર હતી કે આપે કોર્પોરેટ વર્લ્ડને છોડી દીધું. એમબીએ આપે કર્યું છે, ખૂબ જ એકેડેમિક તરીકે આપની કારકિર્દી છે એ બહુ જ સુંદર રહી છે. અને છતાં એ બધું છોડીને આપ આપના દિલની અવાજ સાંભળી અને આપ અહીંયા આવ્યા મુંબઈ ખાતે. તો એ જે જર્ની હતી એમાં આપને કંઈ તકલીફ ન પડી કે એક બાજુથી કામ હતું કે જેમાં જે સ્ટેબલ આપણું એમ્પ્લોયમેન્ટ હોય એ છોડીને પછી એક અનનોન ફિલ્ડમાં જવાનું કે જ્યાં આપણને ખબર ન હોય, તો એ કશ્મકશ કેવી રહી આપની?
નહીં, એટલે એ ઇન્ટરનલ સ્ટ્રગલ છે જે દરેક આર્ટિસ્ટ, ખાસ કરીને જે મુંબઈમાં રહેતા હોય છે લોકો, બીકોઝ તમે જો મુંબઈમાં ન રહેતા હો તો ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ સિટી ટુ બી ઇન.
બિલકુલ.
કે તમે બીજા કોઈ શહેરમાંથી બોમ્બેમાં આવ્યા છો, ત્યાં રહેવાનું આટલું મોંઘું છે અને તમારી એક સેટલ કેરિયર છે જ્યાં તમને નો લાખો રૂપિયા તમારો પગાર છે.
બિલકુલ.
એન્ડ યુ વોન્ટ ટુ લીવ યોર એન્ટાયર એજ્યુકેશન, યોર કરિયર બિહાઇન્ડ એન્ડ પરસ્યુ અનધર કરિયર ઓલ ટુગેધર. એટલે એક બહુ જેને કહેવાય કે ડિફિકલ્ટ ડિસિઝન હતું, બટ મેં ડિસાઇડ કરેલું કે સમવેર યુ નીડ ટુ પુટ યોર ફૂટ ડાઉન એન્ડ નો ડિસાઇડ કે લાઈફમાં કરવું છે શું. હવે નો હંકી દોરી જ્યાં સુધી તમે કોલેજમાં હો ત્યાં સુધી ચાલે, કે યુ ડુ થિયેટર ભણવાની સાથે સાથે તમે લખી શકો, નાટકો કરી શકો, બધું પરસ્યુ કરી શકો. નો, વન્સ યુ આર ઇન ટુ ધ કોર્પોરેટ ફિલ્ડ તો ઇટ્સ અ વેરી ડિમાન્ડિંગ ફિલ્ડ ટુ બી ઇન. એટલે તમારે દિવસનું 10 to 12 hours યુ આર વર્કિંગ દેર, અને એની સાથે જો તમારે પછી પરસ્યુ કરવું હોય. સો એક વર્સ્ટ ફિયર હતો મારા મગજમાં કે વેન આઈ વિલ બી 50 એન્ડ આઈ વિલ બી કોમેન્ટિંગ ઓન સમવન્સ વર્ક, કે આ સારું છે કે ખરાબ, કે આમાં મજા ના આવી, તો માય ડોટર વિલ કમ અપ ટુ મી એન્ડ સે કે તમને શું ખબર પડે આમાં.
બિલકુલ બિલકુલ, એકદમ સાચી વાત.
ધેન આઈ વોન્ટ બી એબલ ટુ ટેલ હર કે નો, યોર ફાધર વોઝ ઓલ્સો એન આર્ટિસ્ટ, હું પણ એક આર્ટિસ્ટ હતો વન્સ અપોન અ ટાઈમ, બટ આઈ ડિડન્ટ હેવ ધ કરેજ ટુ પર્સ્યુ માય પેશન.
સાચી વાત, સાચી વાત.
એટલે એ કરેજ એ વખતે જો એ બોલવું ન હોય તો તમારે અત્યારે યુ નીડ ટુ ટેક અ કોન્શિયસ ડિસિઝન. એન્ડ ઓફકોર્સ નો, જયારે તમે ક્રિએટિવ માણસ હો તો કોઈ પણ બીજી ફિલ્ડના, આઈ એમ નોટ ડિમીનિંગ અધર ફિલ્ડ, પણ જે ફિલ્ડ એટલા ક્રિએટિવ નથી એમાં તમે યુ આર ઓલવેઝ ફિશ આઉટ ઓફ વોટર, તો તમને એટલી મજા ન જ આવતી હોય. એટલે પૈસા ને બધું તો પછી આવે છે, બટ ફર્સ્ટ થિંગ ઇઝ દેટ યુ શુડ એન્જોય બીઈંગ વોટ એવર યુ આર ડુઈંગ. ઓકે, એટલે એટલે પછી ધેન આઈ ટુક અ કોન્શિયસ કોલ. પણ છતાં પણ મેં ત્રણ ચાર વર્ષ સુધી મેં મારી જોબની સાથે ફિલ્મો લખી, ગીતો લખ્યા, સિરિયલો લખી, એન્ડ ધેન ફાઇનલી આઈ લેફ્ટ માય જોબ.
જી, તો આપે કહ્યું કે ફિલ્મો લખી, સિરિયલો લખી, એમાં આપની જે સિરિયલો હતી હિન્દી સિરિયલો, એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી વધારે સફળ થઈ એમ કહી શકાય. આપે લગભગ 700 થી વધારે એપિસોડ્સ લખ્યા. તો તારક મહેતા જેવા ગુજરાતી ભાષાના બહુ જ મહાન ધુરંધર આપણા લેખક, અને એમનું એમના પાત્રો ટપુ, જેઠાલાલ, દયા વગેરેને સાર્થક કરવા, એમની વિશે લખવું, એ આપનો અનુભવ કેવો રહ્યો?
એ અનુભવ બહુ સુંદર રહ્યો. એકચ્યુઅલી મેં જયારે જોઈન કરી ત્યારે તો ઘણા બધા એપિસોડ આવી ચુકેલા તારક મહેતાના.
જી જી,
એટલે પ્લેટફોર્મ વોઝ સેટ ફોર મી, પણ એને પરસ્યુ કરવું, એને એટલે એને લખવું, આગળ લઈ જવું, એ એક અલગ ચેલેન્જ છે. કારણ કે એ લોકોને એટલું પ્રિય છે, એટલું કીનલી લોકો એને ફોલો કરે છે શો ને, કે એમાં દરેક વસ્તુ ચેલેન્જ છે. અને એમાં 2 વર્ષથી માંડીને 92 વર્ષ સુધીના લોકો જોવે છે, દરેક એજ ગ્રુપના, દરેક જેન્ડરના, અક્રોસ ડેમોગ્રાફિક. એટલે આપણે કચ્છથી માંડીને જેને કહેવાય કે અરુણાચલ પ્રદેશ સુધીના કોઈ દુનિયાના દરેક ખૂણામાં લોકો જોવે છે. એટલે ઇટ બીકમ્સ અ રિસ્પોન્સિબિલિટી ફોર અ પર્સન હુ ઇઝ લાઈક રાઇટિંગ ઇટ. એન્ડ ઇફ યુ નો ટેલિવિઝન, ટેલિવિઝન તો રાઇટરનું જ માધ્યમ છે. એટલે એ લેખક જ એને તારી શકે છે કે એને ડૂબાડી શકે, એના હાથમાં આખો પાવર છે. એટલે એ બહુ અઘરું હતું, અને પણ મજા પણ આવી, કારણ કે આ કેરેક્ટર્સ જે છે એ એટલા લોકપ્રિય છે અને એટલા સુંદર છે લખાયેલા, કે એને એની સાથે અલગ અલગ વાર્તાઓ બનાવવી અને એમને એમની સાથે અલગ વસ્તુઓ કરવી બહુ મજાની વસ્તુ.
એટલે
આઈ એન્જોયડ ધ હોલ પ્રોસેસ.
બિલકુલ બિલકુલ. અને ત્યાર પછી આપની જે સફર હતી એ હિન્દી ફિલ્મો તરફ પર પણ વળી, એમ આઈ રાઈટ?
જી હા. એટલે મારું, મેં એક નાટક કરેલું રિટર્ન ટિકિટ નામનું, મુંબઈના પ્રોફેશનલ થિયેટરમાં, જે બહુ ખાસ એને ચાલ્યું નતું, પણ એ નાટક પ્રોડ્યુસ કરેલું ઉમેશ શુક્લએ,
કે
જેઓ ઓ માય ગોડ ના,
ઓ માય ગોડ, હા જી બિલકુલ.
તો તે એ લોકો ઉમેશભાઈ ઓ માય ગોડ પછી નેક્સ્ટ ફિલ્મ બનાવવાના હતા, એન્ડ હી વોઝ લાઈક યુ નો સર્ચિંગ ફોર અ સબ્જેક્ટ. હું અને મારો એક ફ્રેન્ડ છે સુમિત અરોરા, એમ અમારી પાસે એક સબ્જેક્ટ હતો, સુમિત પાસે સબ્જેક્ટ હતો, હી કેમ અપ વિથ ધ આઈડિયા, એન્ડ નો ઉમેશભાઈએ કીધું કે વાય ડોન્ટ યુ ટુ રાઇટ ઇટ. એટલે મેં અને સુમિતે ફિલ્મ લખેલી ઓલ ઇઝ વેલ નામ.
ઓલ ઇઝ વેલ,
તો હા, તો એ ફિલ્મ લખતા હતા એ જ વખતે અમે અભિષેક જૈનને મળ્યા, હું અને મારો ફ્રેન્ડ ભાવેશ માંડલિયા, અને નો વી ડિસાઇડેડ ટુ ડુ અ ગુજરાતી ફિલ્મ, કે આપણે ગુજરાતીમાં 2R કરીને એક ફિલ્મ કરીએ. બરોબર, તો એ મારી ઘણા વખતથી ઈચ્છા હતી કે ગુજરાતીમાં પણ, એ વખતે તો એવી કોઈ ફિલ્મો બનતી નથી, બનેલી ખાલી કેવી રીતે જઈ,
કેવી રીતે જઈ,
અને એ સિવાય કોઈ એવી ફિલ્મો બની નથી. એટલે અમે કહ્યું કે નો આજ મોકો છે સાચો કે ગુજરાતીમાં પણ સરસ કન્ટેન્ટ બનતું થાય અને આપણને પણ કરવાની મજા આવે વસ્તુ બનાવીએ, તો લેટ્સ ડુ ઇટ.
જી જી, આપણે વાતચીતનો દોર આગળ ચલાવીએ એ પહેલા આપણા શ્રોતા ભાઈઓ અને બહેનોને એક નાનકડી એવી ક્લિપ સંભળાવી દઉં ફિલ્મ બેયારના ગીતની.
ખુલે છે નવી દિશા, કે જે કઈ થશે ને જેવું થશે એ જોયું જશે બધા.
આ જે ગીત આપે લખ્યું નીરેનભાઈ બેયાર, અને આખી ફિલ્મની વાર્તા આપે લખી, અને ખરેખર તો આ જે ફિલ્મ આવી કેવી રીતે જેશ બેયાર અને ત્યારબાદ રોંગ સાઈડ રાજુ અને અન્ય પછી જે એક સરસ મજાનો દોર શરૂ થયો ગુજરાતી ભાષામાં, એમાં આપે માત્ર વાર્તાઓને સ્ક્રીન પ્લે વગેરે પણ લખ્યા, તો એમાં જ્યારે એક લેખક કોઈ પણ કથા વસ્તુને સ્પર્શ કરે તો પછી એનું એનું જે રૂપાંતર થતું હોય છે એમાં સ્ક્રીન પ્લે કઈ રીતે લખાતો હોય છે, થોડીક અમને ટૂંકાણમાં થોડી ઝલક અમને સમજાવી શકો ખરા?
હા, એટલે સ્ક્રીન પ્લે છે એ વાર્તા અને સ્ક્રીન પ્લે બંને અલગ વસ્તુ છે. સ્ક્રીન પ્લે જે છે ઇટ્સ આર્ટ ઓફ ટેલિંગ ધ સ્ટોરી બાય પિક્ચર્સ.
એટલે
એમાં તમારે જે દ્રશ્ય છે એને ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે.
બિલકુલ.
એમાં કે સ્ક્રીન ઉપર આવું દેખાશે કે આ માણસ અહીંયા ઉભો હશે, દિવસ હશે, રાત હશે, આ રીતની લાઇટ હશે, આવી રીતે ફરીને આવશે. એમાં ડાયલોગ ન પણ હોય કદાચ, બરોબર, પણ એ દ્રશ્ય છે એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે. તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. પણ અલ્ટિમેટલી જે કહેવાય કે હરી ફરીને બધું છે એક સ્ટોરી ટેલિંગ છે, વાર્તા કહેવાની છે તમારે. અને જો તમે સક્સેસફુલી વાર્તા કહી શકો, એવી રીતે કહી શકો કે લોકોના હૃદયને સ્પર્શે, તો એ સક્સેસફુલ થાય છે અને લોકોને એમાં મજા આવે છે જોવાની, અને કોઈક ને કોઈક રીતે એની સાથે કનેક્ટ કરે છે લોકો અને વર્ષોના વર્ષો સુધી યાદ કરે છે. સો દેટ વિલ બી ધ સક્સેસ ઓફ દેટ પર્ટિક્યુલર ક્રિએશન.
બિલકુલ બિલકુલ. હવે નીરેનભાઈ, આપે ફિલ્મ રોંગ સાઈડ રાજુ માટે પણ સ્ક્રીન પ્લે લખ્યો હતો, એમાં રાઈટ? જી. હવે આ ફિલ્મ જયારે ગયા વર્ષે અહીંયા લેસ્ટરના એશિયન જે ફિલ્મ ફેસ્ટિવલ હતું એમાં ખાસ દેખાડવામાં આવી હતી, અને અમારા સદભાગ્ય હતા કે અમે જોઈ. પણ ખરેખર દાદ આપી ઘટે નીરેનભાઈ કે જયારે પહેલું દ્રશ્ય ઉઘડે અને ત્યારથી જ એ ફિલ્મ જે છે એ એટલી મજબૂત પકડ જમાવે, તો અને જે રોંગ સાઈડ રાજુ ફિલ્મ છે એને તો ઘણા બધા નેશનલ અવોર્ડ્સ પણ મળ્યા છે દરેક કેટેગરીમાં, તો એ અનુભવ કેવો રહ્યો આપનો?
રોંગ સાઈડ રાજુ અમારા માટે એક ચેલેન્જ હતી, કારણ કે અમે જયારે બેઆર બનાવેલી ત્યારે એના પછી અમને એવું હતું કે હવે દરેક આપણે રિજનલ ઇન્ડસ્ટ્રી તમે જુઓ તો ત્યાં સ્ટોરી ટેલિંગનું કલ્ચર હોય છે પોતાનું. મરાઠી ફિલ્મોમાં લોકો પોતાની વાર્તાઓ લઈને આવે, તમિલમાં લોકો પોતાની. પણ આપણે ત્યાં શું થયું કે બધા એ ટાઈપની ફિલ્મો બનાવવા માંડ્યા કે જેમાં યંગસ્ટર્સ હોય, કોલેજ ક્રાઉડ હોય, ત્રણ દોસ્તારો હોય, અને એ જ રીત ફિલ્મો આવવા માંડી. એટલે પછી જયારે અમારે સેકન્ડ ફિલ્મ કરવાની હતી ત્યારે અમે કોન્શિયસ વિચાર કર્યો કે આપણે જો પછી આપણું જ રિપીટ કરીશું તો પછી એ કશું કરવાનો અર્થ નથી.
એટલે
આપણે કશોક નવો ચીલો ચાતરવો પડશે, આપણે કશુંક નવું કરવું પડશે કે જે કોઈએ કર્યું નથી, બરોબર. એટલે અમારી પાસે એક એક આ વિચાર હતો કે રોંગ સાઈડ રાજુ એક રિયલ ઘટના બનેલી અમદાવાદમાં, એના ઉપર બેઝ છે. તો એના પરથી અમે વિચાર કર્યો કે આ આપણે આ હિટ એન્ડ રન કેસ ઉપરથી એક આવી મિસ્ટ્રી ફિલ્મ બનાવીએ. તો હવે મિસ્ટ્રી ફિલ્મ કરવી પણ એક ચેલેન્જ હતી, કારણ કે મિસ્ટ્રી છે એ આપણે ગુજરાતીમાં રિપીટ ઓડિયન્સ બહુ છે. મિસ્ટ્રીમાં તમે એકવાર સસ્પેન્સ જોઈ લો પછી તમે રિપીટ ઓડિયન્સ આવે નહીં, બીજી વાર લોકો જોવા આવે નહીં, એટલે એક બહુ મોટું રિસ્ક હતું કે લોકો એને એક્સેપ્ટ કરશે કે નહીં. ગુજરાતીમાં થ્રિલર અને મિસ્ટ્રી કાઇન્ડની પિક્ચર જોઈ નથી અને એમાં પણ અમારા જે કેરેક્ટર્સ હતા એ ફ્લોડ અને ગ્રે ટાઈપના કેરેક્ટર હતા, બહુ બધા કઈ બ્લેક એન્ડ વ્હાઈટ ટાઈપના નતા કે આ સારો છે આ ખરાબ છે આ હીરો છે આ વિલન છે. અમારો હીરો જ બૂટલેગર છે કે જે દારૂ આપે છે લોકોને જઈને, અને જે વિલન છે એને પુત્ર પ્રેમની પીડામાં એ બિચારો ફસાયેલો છે કે એનો છોકરો એને મળતો નથી, તો એનો એની અંદર એક બાપ પણ રહેલો છે. એટલે એ આખો જેને કહે ને કોમ્પ્લેક્સ ઇન હ્યુમન બિંગની વાર્તાઓ છે આ, અને એ ભેગી કરીને બનાવેલી ફિલ્મ છે. એટલે એ બહુ મોટી ચેલેન્જ હતી અમારા માટે કે આપણે પુલ ઓફ કરી શકશું કે નહીં, લોકોને ગમશે કે નહીં, અને કેવી રીતે એને આપણે લોકભોગ્ય બનાવશું, લોકપ્રિય બનાવશું કે દરેક લોકો જઈને જોવે. બટ ધેન એનો એક જેને કહેવાય કે ક્રિએટિવ કોન્ફિડન્સ હોય છે, યુ આર ઓન અ હાઈ કે એક સક્સેસફુલ ફિલ્મ આપ્યા પછી, એટલે વી ડિસાઈડેડ કે ના વીલ ગો એડ એન્ડ ડુ ઇટ કમ વોટ મે, વીલ ટ્રાય ટુ પુલ ઇટ ઓફ. અને આઈ થિંક કે હું એમ નથી કહેતો કે 100% સફળતા મળી, અમને 75-80% જે અમે કરવાની ઈચ્છા રાખતા હતા કે આવું કંઈક કરવું છે એમાં અમને સફળતા મળી એવું મને લાગે. એટલા માટે લોકોને આટલું વર્લ્ડ ઓવર ગમી છે ફિલ્મ, લગભગ 18 ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ છે, નેશનલ એવોર્ડ મળ્યો છે અને વર્લ્ડ ઓવર લોકોને બહુ ગમી છે.
બિલકુલ. અને તે સાથે ગુજરાતી ભાષામાં એક નવા આપણે કહીએ ને કે સૂર્યનો ઉદય થયો એમ લાગ્યું, કંઈક પ્રકાશ જણાયો, કારણ કે પહેલા એવું હતું નહીં. તો હવે આપ જ્યારે ગુજરાતી ફિલ્મો તરફ નજર નાખો છો ત્યારે આપને શું લાગે છે કે આપ તો ટ્રેન્ડ સેટર્સ છો જ, આપ છો, અભિષેક જૈન છે, નિખિલ મુસાલે વગેરે અને જે નવા કલાકારો છે તે બધા જ, પણ તે સાથે આવનારી જે આપણી ગુજરાતી ફિલ્મોની જે દશા છે, જે ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, એમાં આપને શું લાગે છે કે કયા ફેરફારો આપનો જે ચીલો આવે ચાતર્યો છે એનાથી એમને કઈ રીતે ફાયદો થશે, કઈ રીતે એની દશા બદલાશે અને દિશા બદલાશે?
હા, એટલે મારું મૂળ મારી ઈચ્છા છે વર્ષોથી એ જ છે કે ગુજરાતમાં જે સ્ટોરી ટેલર છે એ લોકો આવીને પોતાની વાત કરે, પોતાની વાર્તાઓ લાવે, પોતાની માટીમાંથી વાર્તાઓ લાવે, પોતાના શહેરોની, પોતાના ગામોની, પોતાના પ્રદેશોની વાર્તાઓ લાવે અને એ વિષયો પર ફિલ્મ બને, રાધર ધેન કોપીંગ ફ્રોમ હોલીવુડ કે હિન્દી ફિલ્મો જેવી ફિલ્મો બનાવવી કે ગુજરાતીમાં સફળ થઈ ગયેલી ફિલ્મો જેવી બનાવવી કે જોનર ફિલ્મો બનાવવી. એના કરતા એક નવી ટાઈપની વાર્તાઓ લોકો પોતાની વાર્તાઓ લઈને આવે અને એની ફિલ્મો બનાવશે તો એ વધારે ચાલશે, કારણ કે દરેક રિજનલ ઇન્ડસ્ટ્રીમાં એવું જ થાય છે ને એ જ ફિલ્મો સૌથી વધારે સક્સેસફુલ થતી હોય. એટલે મારી એવી આશા છે કે આપણે આગામી સમયમાં એવી વધારે ને વધારે ફિલ્મો જોઈએ. હમણાં તમે રિસન્ટલી જુઓ તો એવી હજી 2 ફિલ્મો આવી છે જે બહુ સક્સેસફુલ થઈ છે, લવની ભવાઈ છે કે જેમાં મેં ગીતો લખ્યા છે, અને બીજી એક ચલમન જીતવા જઈએ કરીને ફિલ્મ આવી છે એ પણ બહુ સક્સેસફુલ થઈ છે. એટલે લોકો આવતા રહેશે અને ફિલ્મો બનાવતા રહેશે. પણ બીજું એક લોકોનો સિનિસિઝમ વાળો એટીટ્યુડ પણ હોય છે કે હવે કોઈ જોશે નહીં અને ગુજરાતીમાં તો કોઈને રસ નથી, ગુજરાતી લોકો હિન્દી પણ જોવે છે, આપણે તમિલ તેલુગુ જેવું નથી કે ખાલી પોતાની જ ભાષાની ફિલ્મો જોવે છે, એવું એક સિનિસિઝમ પણ લોકોમાં હું જોઉં છું ક્યારેક ક્યારેક. પણ હું લોકોને એ જ કહું છું કે ગુજરાતીઓ એઝ અ હોલ કે દુનિયામાં ગમે ત્યાં હોય પોતાની ભાષાને પ્રેમ કરે છે અને એ લોકોને પોતાની ભાષાની ફિલ્મો જોવાની ગમે જ છે. એટલે જયારે પણ કોઈ પણ સારી ફિલ્મ બનાવશે ત્યારે એ ફિલ્મ ચાલશે. એટલે એના પર સ્કેપ્ટિસિઝમ કરવાની જરૂર નથી કે સ્કેપ્ટિકલ થવાની જરૂર નથી કે આ ચાલશે નહીં ચાલે ને ઇન્ડસ્ટ્રી પૂરી થઈ ગઈ છે ને એવું ક્યારે થવાનું નથી, કારણ કે જ્યાં સુધી લોકો જીવે છે ત્યાં સુધી સપના જોશે ને સપના જોશે ત્યાં સુધી વાર્તાઓ કહેશે, વાર્તાઓ કહેશે ત્યાં સુધી લોકો જોશે.
જી, એકદમ આપની વાત સાચી. અને જયારે આપ સપનાની વાત કરી રહ્યા છો તો મારે આપને જરૂર પૂછવાનું રહ્યું નિરેનભાઈ કે જયારે આપ ગીતો રચો છો ત્યારે ખરેખર એક સ્વપ્નની હારમાળા આંખો સમક્ષ તરતી દેખાય છે અને આપે ફિલ્મોની વાત કરી, તો આ જે ગીત રચના જે હોય છે આપની, એમાં આપ જયારે ગીતો લખો છો તો એ કોઈ પ્રાસંગિક ગીતો હોય છે અથવા તો કઈ વસ્તુને આપ ધ્યાનમાં રાખો છો એક ફિલ્મના ગીતકાર તરીકે?
નહીં, ફિલ્મના ગીતકાર તરીકે તો મારું બહુ દ્રઢપણે માનવું છે કે ફિલ્મનો ગીતકાર છે એનું કામ પણ એ આઇસોલેશનમાં નથી થતું, એને સ્ક્રિપ્ટને એનેબલ કરવાની હોય છે. એટલે મારા પણ તમે જુઓ તો સારામાં સારા ગીતો મારી ફિલ્મમાં મેં લખેલા છે, એટલે જેમાં મને ખબર હોય છે એક્ઝેક્ટલી કે આ પાત્ર છે, આ પાત્રના મનમાં અત્યારે આ ચાલી રહ્યું છે. એટલે ગીતોનો એડવાન્ટેજ એ છે કે એના મનમાં જે ચાલી રહ્યું છે એ તમે ગીત થ્રુ કહી શકો,
વ્યક્ત કરી શકો.
દાખલા તરીકે આ સતરંગી ગીત છે, તો સતરંગીમાં જે ડ્રાઈવર આ પેલો આપણો પ્રોટેગનિસ્ટ છે, જે નાયક છે, એ ડ્રાઈવર છે અને એને એક ગોરી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, ફ્રાન્સ થી આવી છે, બરોબર. એટલે હવે એના મનમાં શું ભાવ ચાલી રહ્યો છે, એને પ્રેમમાં પડવાની પ્રોસેસ શું છે, એટલે એના આ શબ્દો છે કે ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું, મનમાં ચાલે શું, કોને જે કહું, આ પ્રેમ છે કે વહેમ છે, મારે કોઈને કહેવું નથી, આ જેમ છે બસ તેમ છે, નામ કઈ પણ દેવું નથી. એટલે મારે કોઈ આમાં આને પ્યાર કો પ્યારી રહે તો કોઈ નામ નતો વાળી એની ભાવના છે. અને પછી એ હી ગોઝ ઓન અ ટ્રીપ કે સતરંગી મનરંગી તુત્સંગે મારી પ્રિય સતરંગી, એટલે જે છે છે મારા મનમાં છે બધું, પણ મારે એને આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિફાઈન ઇટ, બરોબર. એટલે એ માણસના પ્રેમમાં પડવાની પ્રોસેસ છે, જેને તમે એ કદાચ ડ્રાઈવર છે એને આ બધા શબ્દો એના ડાયલોગ તરીકે બોલી નહીં શકે, પણ ગીતમાં આવે તો બહુ સુંદર રીતે વાર્તાને આગળ પણ લઈ જાય, લોકોને કન્વે પણ થઈ જાય અને એના મનના ભાવ પણ આવી જાય.
બિલકુલ બિલકુલ. હવે એવા કોઈ પ્રસંગો બને આપના જીવનમાં નિરેનભાઈ, આપના જે આપણે ટેલિવિઝનની સિરિયલો લખી તે દરમિયાન અથવા તો આપના ફિલ્મના પ્રોસેસ દરમિયાન કે ગીતો દરમિયાન, જે એવી કોઈ ઘટનાઓ આપની સાથે બની જેમાં આપને લાગ્યું કે આ તો કદાચ મારા જીવનમાં જ બન્યું હતું અને ચાલો હું એને મારી જ જીવનની ઘટનાઓને આમાં રૂપાંતરિત કરું, એવું ક્યાંય બન્યું ખરું કે આપના પોતાના જીવનની કોઈ ઘટનાઓને આપે શબ્દોમાં વ્યક્ત કરી કોઈ લેખન રૂપે?
નહીં, એ તો અમારે તો એવરી ડે ઇટ હેપન્સ એવરી ડે, કારણ કે રોજ. એટલે તારક મહેતા તમે જુઓ તો એવો શો છે કે એમાં કોઈ બહારથી એલિયન્સ નથી આવી જતા કે કોઈ ટેરરિસ્ટ નથી આવી જતા, એવું કઈ એ રોજબરોજની જે જીવનમાંથી રમૂજ બનતી હોય છે કે આજે આ માણસને ચા ન મળી, આજે એનું દૂધ ધોળાઈ ગયું, આજે એના ચપ્પલ ફાટી ગયા, આજે એના ચશ્મા તૂટી ગયા, એ બધી વસ્તુમાંથી અમે હ્યુમર કરવાની કોશિશ કરીએ છીએ. એટલા માટે કદાચ લોકોને સૌથી વધારે કનેક્ટ પણ કરે. એટલે શું છે કે રોજ અમારી સાથે જીવનમાં જે જે બધું બધું જ અમે ફિલ્મોમાં ને એ સિરિયલમાં અમે નાખી રહીએ છીએ, કારણ કે લેખક માટે તો એ જ છે કે જે એનું તમારી પાસે જે શસ્ત્રો એનાથી તમે લડી શકો, બહારથી તો તમે લપંગાડવાનું, તો આપણી પાસે જે છે આપણા અનુભવો
છે,
એટલે એ અનુભવોમાંથી જ આવે છે. એટલે ફિલ્મોમાં પણ એવું જ છે કે બે આર તમે જુઓ તો એમાંનું લગભગ દરેક વસ્તુ મારી રિયલ લાઈફમાંથી મેં લીધું છે. પેલો ચિત્રકાર જે છે એવો એક ચિત્રકાર મારો રૂમ પાર્ટનર હતો, એનું નામ પણ મેં એ જ રાખ્યું છે ઉદય, કે અત્યારે એ ઉદય મંડળ બહુ ફેમસ આર્ટિસ્ટ છે, બરોબર. તો ચકોટીનો એવા પણ બે લોકોને ઓળખું છું કે બંને ભાઈઓ છે, જેનું નામ ચકો ને
કિનો છે,
બરોબર. એટલે આ ટાઈપના લોકો, આ નામો, દરેક વસ્તુ મેં રિયલ લાઈફમાંથી જ લીધેલી છે અને એના ઘણા બધા રેફરન્સીસ છે જે હું આપી શકું છું કે આ માણસ આ છે, આ માણસ આ છે.
જી, એટલે આપણી આજુબાજુ જે વસતા લોકો છે એમના જીવનમાંથી, અને એટલે જ કદાચ નિરેનભાઈ આપની જે સિરિયલો છે, ટીવી સિરિયલ્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તેમજ આપની ફિલ્મો અને આપના ગીતો બહુ હૃદયની નજીક લાગે છે, કારણ કે એ કદાચ આપણી જ વાત કરતા હોય એવો દરેક શ્રોતા ભાઈઓને બહેનોને અહીંયા એવો આભાસ થતો હોય છે, અને પ્રેક્ષકો જેઓ આપના કાર્યને જુએ છે ખૂબ જ વખાણી રહ્યા છે. તો નિરેનભાઈ, આપ જાણો છો કે 21 ફેબ્રુઆરીના રોજ આવી રહ્યો છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, અને એ જે દિવસ હોય છે યુનેસ્કો દ્વારા એનું ઉજવણી કરવામાં આવે છે, તો એ દિવસ બહુ દૂર નથી. તો આપ અમારા યુકેના શ્રોતા ભાઈઓને બહેનોને શું સંદેશો આપશો?
નહીં, એટલે સંદેશો તો હું કોઈ એવો બહુ મોટો ગુરુ નથી કે સંદેશો આપવું હોય છે. મારા સંદેશો મારા ગીતો છે, મારી ફિલ્મો છે, મારી સિરિયલો છે, અને એમાં મારે જે કહેવાનું છે, પણ આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે તમે ગુજરાતી જોતા રહો, સાંભળતા રહો, અને ગુજરાતીમાં પણ લોકો સારું કરવાની કોશિશ હવે કરી રહ્યા છે. એટલે આપણે ગમે ત્યાં હોઈએ, હું મુંબઈમાં રહું છું, તમે યુકેમાં રહો છો, કોઈ અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, જ્યાં પણ રહેતા હો, તમને આપણે આપણી ભાષાને પ્રેમ કરીએ છીએ અને એના પર ગૌરવ લઈએ, અને ભાષાની વસ્તુઓ, એના નાટકો, કવિતાઓ, લિટરેચર, ફિલ્મો એની તરફ જઈએ, કારણ કે એ આપણા રૂટ છે અને આપણે જેટલા આપણે રૂટ્સ ની પાસે રહીશું એટલા આપણે વધારે આપણને આનંદ મળશે.
જી જી, એકદમ એકદમ સાચી વાત. અને હવે જયારેથી જયારે પણ આપની સિરિયલો આવશે, આપના ફિલ્મો આવશે, ત્યારે મને ખાતરી છે કે અમારા શ્રોતા ભાઈઓને બહેનોને હવે ખ્યાલ આવી જશે કે આ નિરેન ભટ્ટ કોણ છે. અને યુકેભરમાં અને વિશ્વભરમાં જ્યાં પણ આપણો અવાજ અત્યારે પહોંચી રહ્યો છે ઓનલાઈન દ્વારા, તો તેઓ આપના કાર્યને ખૂબ ખૂબ વધાવશે. અને હવે પછી આપને કોઈ નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે ખરો, જેની અમે આતુરતાપૂર્વક રાહ જોઈ શકીએ?
નવી ઘણી બધી વસ્તુઓ આવી રહી છે. એક ગુજરાતીમાં આ વર્ષે કે કદાચ આવતા વર્ષે આવશે, વેન્ટિલેટર નામની ફિલ્મ છે, બહુ ફેમસ એક મરાઠી ફિલ્મની રિમેક છે. અને એને આ વર્ષે નેશનલ એવોર્ડ, બેસ્ટ ડિરેક્શનનો નેશનલ એવોર્ડ વેન્ટિલેટરને મળ્યો છે. એમાં અમે જેકી શ્રોફ એમાં મુખ્ય ભૂમિકામાં છે, જે વર્ષો પછી ગુજરાતી પહેલી વાર ફિલ્મ કરી રહ્યા છે.
અરે વાહ, એટલે જેકી શ્રોફ ની પહેલી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ?
અરે વાહ, જેકી શ્રોફ ની પહેલી ગુજરાતી ફિલ્મ છે.
જી,
એટલે એક એક વેન્ટિલેટર છે. બીજી મારી ફિલ્મ હિન્દીમાં આવી રહી છે, જેનું નામ છે લવરાત્રી.
અરે વાહ, લવરાત્રી!
જી, એટલે એ નવરાત્રી ઉપર બેઝડ લવ સ્ટોરી છે, કે જે નવરાત્રીની નવ દિવસોમાં આપણે જે જોયું છે, નવરાત્રીમાં જે આપણે માણી છે નવરાત્રીને, એમાં કેવી રીતે લોકો પ્રેમમાં પડતા હોય છે.
જી,
બરોબર. તો એની ઉપર એક બહુ ક્યુટ લવ સ્ટોરી છે નવરાત્રીની આજુબાજુ બેઝડ, અને સલમાન ખાન એને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ઓહો, વાહ વાહ,
ઇટ વિલ બી અ બિગ બોલિવૂડ ફિલ્મ.
એક્સેલન્ટ, એક્સેલન્ટ.
અને એમાં ગુજરાતનું કલ્ચર, આપણું નવરાત્રીનો ફેસ્ટિવલ, કારણ કે આજ સુધી નવરાત્રીનો ફેસ્ટિવલ બિગ સ્ક્રીન પર ફિલ્મોમાં કોઈએ જોયો નથી, એટલે એવી એક કોશિશ છે કે વાર્તા કહેવામાં આવે, કે લોકો યાદ કરે કે હા ચલો હોળીની વાર્તાઓ આવી ગઈ છે, બીજા બધા બૈસાખીની ને બધી વાર્તાઓ આવી ગઈ, દિવાળીની આવી ગઈ છે, આ પહેલી વાર નવરાત્રીની વાર્તા.
જી જી જી,
એક હિન્દી બોલિવૂડ ફિલ્મમાં આવશે.
જી જી. અને એના જે ગીતો છે એ પણ આપ જ લખવાના છો કે કઈ રીતે હશે?
હજી પ્રોસેસ ચાલુ છે, હજી તો મેં ફિલ્મ લખી છે.
અરે,
મ્યુઝિકનું હજી ડિસાઇડ નથી કે કોણ કરશે ને કેવી રીતે કરશે.
જી,
પણ ડેફિનેટલી મારી તો કોશિશ હશે કે હું લખું.
જી, જી. ના, મને લાગે છે કે નીતિનભાઈ, ખૂબ જ આનંદની વાત કહેવાય, આપણા દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત પણ કહેવાય કે એક ગુજરાતી લેખક આટલા મોટા સ્તર ઉપર કાર્ય કરી રહ્યા છે. અને અમે આશા રાખીએ અને આતુરતાપૂર્વક રાહ જોઈશું આપના દરેક નવા પ્રોજેક્ટ્સની. અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. અને આશા રાખીએ કે ફરીથી આપણે આ રીતે વાતચીત કરતા રહીશું.